ಬಿಂದು ಸಂಯುಕ್ತಂ ನಿತ್ಯಂ ಧ್ಯಾಯಂತಿ ಯೋಗಿನ ಕಾಮದಂ ಮೋಕ್ಷದಂ ಚೈವ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ. ಅರಿಹಂತೋ ಮಂಗಲಂ ನಿತ್ಯಂ ಸಿದ್ಧಾ ಜಗತಿ ಮಂಗಲಂ ಮಂಗಲಂ ಸಾಧವ ಸರ್ವೇ ಜೈನ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಮಂಗಲಂ ದೇವ ಸರ್ವಜ್ಞಂ ನಿರ್ಗ್ರಂಥೋ ಗುರು ಮಂಗಲಂ ಮಂಗಲಂ ವಿತರಾಗ ಶ್ರುತ ಜೈನ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಮಂಗಲಂ ಭಗವಾನ್ ವೀರೋ ಮಂಗಲಂ ಗೌತಮ ಪ್ರಭು ಮಂಗಲಂ ಸ್ಥೂಲಿಭದ್ರಾದ್ಯಾ ಜೈನ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಮಹಾದೇವ್ಯಾ ಕುಕ್ಷಿರತ್ನಂ ಶಬ್ದಜೇತರವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರ ಮಹಂ ವಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭುತತ್ವಲೋಚನದಾಯಕಂ.
ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ್ ರಾಜಕೋಟ್, ರವಿವಾರ ತಾರೀಖ 12 ಜೂನ್ 2011. ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತ್ಜಿ ಕ್ರಮವಾರ ಪತ್ರ ಸ್ವಾಧ್ಯಾಯ ಪತ್ರಾಂಕ 580. ಮುಂಬೈ ಚೈತ್ರವದ ಪಾಂಚಂ ರವಿವಾರ 1951. કેટલાક વિચારો જણાવવાની ઈચ્છા રહ્યા કરતાં છતાં પણ કોઈ ઉદય પ્રતિબંધથી તેમ થઈ શકતા કેટલોક વખત વ્યતીત થયા કરે છે, જેથી વિનંતી છે કે તમે જે કંઈ પણ પ્રસંગોપાત પૂછવા અથવા લખવા ઈચ્છા કરતા હો તો તેમ કરવામાં મારા તરફનો પ્રતિબંધ નથી એમ સમજી લખવા અથવા પૂછવામાં અટકશો નહીં, એ જ વિનંતી. કૃપાળુદેવ એમની પોતાની જે કંઈ વર્તતી વિદ્યમાન અવસ્થા છે એના સંદર્ભમાં અંબાલાલભાઈ એટલે કે ખંભાતના મુમુક્ષુઓ તરફ એમને લખે છે કે કેટલાક વિચારો જણાવવાની ઈચ્છા રહ્યા કરતાં છતાં બહુ મનમાં થાય છે, તમારા બધા પ્રશ્નો આવે છે, પત્રો આવે છે અને એ સંબંધી કેટલાય વિચારો જણાવવાની ઈચ્છા થાય છે પણ ઉદય પ્રતિબંધથી તેમ કરવામાં સમય લાગી જાય છે. એવો ઉદય વ્યવહારનો હોય ત્યાં સુધી પરમાર્થ માર્ગની અંદરની વાત યથાર્થ રૂપમાં થઈ ન શકે. ઉદય પ્રતિબંધ છે અને તેથી એ વિચારો વ્યક્ત કરવામાં, જણાવવામાં, પત્ર રૂપે લખવામાં સમય વ્યતીત થયા કરે છે. એટલે બધા પ્રશ્નોનો ઉત્તર તમને પહોંચે ન પહોંચે, પણ તમને એક વિનંતી છે બધાને, મુમુક્ષુઓને, ખંભાતના, કે તમે તો પ્રસંગોપાત જે કંઈ પૂછવા અથવા લખવા ઈચ્છા કરતા હો તો તેમ કરવામાં મારા તરફનો પ્રતિબંધ નથી, મને પ્રત્યુત્તર આપવામાં પ્રતિબંધ છે, પણ એથી કરીને તમારે પૂછવાનું, લખવાનું, જણાવવાનું બંધ કરવું એવું સમજશો નહીં. તમારે જેટલા પ્રશ્નો લખવા એટલા લખ્યા કરો, પૂછવા એટલા પૂછો, જે વિગત જણાવવી હોય તે જણાવો, તેમ કરવામાં મારા તરફનો પ્રતિબંધ નથી એમ સમજી લખવા અથવા પૂછવામાં અટકશો નહીં, એ જ વિનંતી. તમે અટકશો નહીં. જ્યારે કોઈ ઉદય આવશે ત્યારે આ બધું તમે જે કંઈ પૂછ્યું હશે, જણાવ્યું હશે, લખ્યું હશે, એ બધાનું સમુચય રૂપની અંદર કંઈ ને કંઈ સમાધાન, કેમ કે વિચારો છે જ, અને વિચારો વ્યક્ત કરવા છે, વિચારો જણાવવાની ઈચ્છા પણ છે, પણ હાલ ઉદયગત પ્રતિબંધ હોવાને કારણે એમાં સમય વ્યતીત થાય છે, ટાઈમ લાગે છે. આ જ્ઞાની પુરુષની કરુણા છે. અને પોતાની અવસ્થાનું નિખાલસ પ્રદર્શન છે. આ સ્થિતિ છે, છતાં મુમુક્ષુને કોઈ પ્રતિબંધ એનો આવવો જોઈએ નહીં. પત્ર અહીંયા પૂરો થાય છે. પત્રાંક 581, મુંબઈ, ચૈત્રવદ 8, બુધવાર 1951. ચેતનને ચેતન પર્યાય હોય અને જડને જડ પર્યાય હોય એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. જૈન દર્શનનો બહુ સૂક્ષ્મ સિદ્ધાંત, જે અન્યત્ર વિચારણામાં કે કલ્પનામાં પણ આવી શક્યો નથી, દ્રવ્ય અને તેની પર્યાય, એ વાત અહીંયા બે લીટીમાં મૂકી અને એનું વધારે વિસ્તૃત વિવેચન ન આપતા મુમુક્ષુ ઉપર એ જવાબદારી મૂકી છે કે આ અમારી જે વાત છે બહુ સૂત્રાત્મક છે, ઘણી રહસ્યયુક્ત છે, ભેદયુક્ત છે, પણ વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. બે દ્રવ્ય ભિન્ન છે, જળ દ્રવ્ય અને ચેતન દ્રવ્ય. તો દ્રવ્ય ભિન્ન છે તો એની પર્યાય પણ ભિન્ન જ હોય અને ભિન્ન છે. જળને જળ પર્યાય હોય અને ચેતનને ચેતન પર્યાય હોય એ જ પદાર્થની સ્થિતિ છે. કેવળ જ્ઞાન થયા પછી સર્વજ્ઞ પરમાત્મા સમવસણમાં બેઠા છે અને ત્યારે ગણધર ભગવંતોએ પ્રશ્ન પૂછ્યો છે, કિમ તત્ત ભંતે, હે ભગવાન તત્વ શું છે? અને ત્યારે વત્સ ઉપનેવા વિઘનેવા ધ્રુવેવા, શિષ્ય તત્વ તો એક જ છે, ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે અને છતાં સદા કાળ ધ્રુવપણે અચલ નિત્ય રહે છે. ગણધરોની એવી સ્થિતિ છે કે ભગવાનના આ ત્રણ શબ્દો પકડીને વિચાર કરવાથી વાત યથાર્થ લાગશે, એમણે ભગવાન પાસે ડિટેલ્સ માગણી ન કરી કે એક્સપ્લેન ઇન ડિટેલ, આ ત્રણ ઉપર વિચાર કર્યો અને વિચાર કરવાથી દ્વાદસાંગીની રચના કરી. એક જ દ્રવ્ય, તેની પર્યાય, અને પર્યાય ઉત્પન્ન થાય અને વ્યય થવા છતાં દ્રવ્ય રૂપે દ્રવ્યનું અસ્તિત્વ ત્રિકાળ ધ્રુવ સમાન અચલ અબાધિત રહે છે. આ એક જબરજસ્ત શાશ્વત સિદ્ધાંત જો લક્ષમાં આવે તો અધ્યાત્મના ગહન રહસ્યો, એનું તાત્પર્ય એ જીવને પકડાઈ જાય. પછી બધું જ જ્ઞાન છે એ બધું વિગતનું છે. ઇટ ફોલોઝ ફ્રોમ ધ મેઇન ફોર્મ્યુલા. મૂળ વાત જો પકડાઈ જાય તો દ્વાદસાંગી સુધી સરળ ચાલ્યા જાય છે. આ ગણધર ભગવંતો, આચાર્યો, ગીતાર્થ મુનિવરો અને આખી શાસનની પરંપરા છે જ્ઞાનીઓની. એ જ્ઞાનીઓએ ગમે તે પ્રકારની તત્વની પ્રરૂપણા કરી છે, ગમે તે પ્રકારે એને જુદી જુદી રીતે અભિવ્યક્ત કર્યા છે, પણ આ તત્વજ્ઞાન કે બંને પદાર્થ જડ અને ચેતન ભિન્ન છે, પદાર્થ ભિન્ન છે એટલું જ નહીં, પદાર્થની પરિણતિ એટલે કે પર્યાય એ પણ ભિન્ન છે, અને જેવો પદાર્થ એવી જ એની પર્યાય હોય. પદાર્થ જડ હોય તો તેની પર્યાય પણ જડ જ હોય, પદાર્થ જડ હોય તો તેનું પરિણામ પણ જડ જ હોય, પદાર્થ અનિત્ય હોય તો એની પર્યાય પણ અનિત્ય, તો પર્યાયનો સ્વભાવ જ અનિત્યતા છે, અને પદાર્થ ચેતન હોય તો એનું પરિણામ ચેતન હોય, ભાવાત્મક હોય, જડમાં ભાવાત્મક પરિણામ ન હોય, અભાવાત્મક હોય, એનું પરિણામ એની પર્યાય એ ચેતન જ હોય, અને બંને દ્રવ્ય ત્રણેય કાળ સાથે રહેવા છતાં આ એનો જે સ્વભાવ છે, પરિણામ છે એ એનું સ્વભાવનું પરિણામ છે. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ, જડની પર્યાયો ગમે તેટલી થાય, અનંતી થાય, તો પણ એનો જડ સ્વભાવ છોડીને ન થાય. ચેતનની પર્યાય અનંતી થાય તો પણ એની પર્યાય એના ચૈતન્ય સ્વભાવને છોડીને ન થાય. પદાર્થની દ્રવ્યની દરેક પર્યાયમાં દરેક અવસ્થામાં એનો જે સ્વભાવ છે મૂળભૂત એ તો રહે જ છે. જડની સાથે રહેવા છતાં ક્યારેય જડ ચેતનરૂપ થતું નથી અને ચેતન જડરૂપ થતું નથી, ચેતનની પર્યાય પણ ક્યારેય જડરૂપ થતી નથી અને જડની પર્યાય પણ ક્યારેય ચેતનરૂપ થતી નથી. બિલકુલ સ્પષ્ટ બે દ્રવ્ય સ્વભાવે ભિન્ન, પર્યાયથી ભિન્ન, અને એ સ્વભાવના એના લક્ષણો એના ધર્મ એ બધા ઉપલક્ષણથી પણ ભિન્ન. આવી દ્રવ્યની સ્વતંત્રતા જૈન દર્શનને વિશે, વિતરાગ વિજ્ઞાનને વિશે, આ વિજ્ઞાન વિશેષ જ્ઞાન ખૂબ એનાલિસિસ કર્યું, ખૂબ પૃથક્કરણ કરીને વસ્તુને આરપાર અને ઓતપ્રોત છેદી ભેદીને નિષ્કર્ષ જે કાઢ્યો તીર્થંકર પરમાત્માઓએ, એ આ કાઢ્યો છે કે આ બંને દ્રવ્ય લોકની અંદર ભિન્ન છે. દ્રવ્ય ભિન્ન છે એનું પરિણામ પણ ભિન્ન છે, એનું પરિણામ એના સ્વભાવ પ્રમાણે થાય, સ્વભાવથી વિપરીતપણે કોઈ પદાર્થ પરિણમી શકે નહીં. આવો સિદ્ધાંત વિચાર કર્યા વિના ન પકડાય, શબ્દથી નહીં પકડાય. જેટલા પ્રમાણમાં મનન ચિંતન આપણું હશે, એકાગ્રતા હશે, તો અંદરથી જ્ઞાનની ધારા મદદ કરશે. મનન ચિંતન વિના માત્ર આપણે વિચાર કરીએ તો બુદ્ધિની ધારા એ તો મલિન છે, અને એ તો વિકલ્પની ધારા છે, એમાં વસ્તુનું યથાર્થ પ્રતિબિંબ પડી ન શકે. ચિત્ત નિર્મળ ન હોય તો ચિંતનમાં યથાર્થ જે કંઈનું સ્વરૂપ પ્રતિભાસિત થવું જોઈએ તે ન થાય. ઘણીવાર આપણે ઘણા તત્વોનો વિચાર કરીએ પણ યોગ્ય માત્રાની અંદર એ પકડાય નહીં, કારણ ચિત્તની મલિનતા છે. ઘણીવાર આપણે ખૂબ ઉદ્વેગમાં હોઈએ, અશાંત હોઈએ, અનેક પ્રકારની સમસ્યાઓએ આપણા ચિત્તને ઘેરી લીધું હોય, અને આપણે ગમે તેવું તત્વજ્ઞાન વાંચવા બેઠા હોય, સાંભળવા બેઠા હોય, કોઈ એમ કહેશે કે ઉત્કૃષ્ટ ગ્રંથ છે ભાઈ, બધી વાત સરળ ને સુગમતાથી કીધી છે, પણ ભાઈ કંઈ પકડાતી નથી, કંઈ સમજાતી નથી. કારણ શું? તો કે એમાં કંઈ વાંધો નથી, ગ્રંથમાં વાંધો નથી, શબ્દમાં વાંધો નથી, વચનમાં વાંધો નથી, વાંધો તારા ચિત્તમાં છે. ચિત્તમાં એ પદાર્થનું પ્રતિભાસન જે થવું જોઈએ તે પ્રકારે ભાવભાસન થતું નથી, શબ્દનું શ્રવણ થાય છે પણ શબ્દ પાછળ રહેલો ભાવ, એનું ભાષણ જે અંતઃકરણમાં હૃદયમાં થવું જોઈએ તે થતું નથી. એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે ચિત્તની શુદ્ધિ કરીને સ્વાધ્યાયમાં બેસવું. બધા જ પ્રકારની સમસ્યાઓ લઈને બેસવું નહીં, એને ડિપોઝિટ કરી દેવી, થોડા સમય માટે થઈને એને બાજુ પર રાખી દેવી. આ રાખવી એક કળા છે, એને શ્રવણ કહેવાય છે. સાંભળવું અને શ્રવણ કરવું આ બેમાં તફાવત આ છે. સાંભળનારો કાનથી જાય છે અને શ્રવણ કરનારો અંતઃકરણથી જાય છે. એને કદાચ ઓછું સંભળાય તો એ ભાવ પકડી લે. કદાચ કોઈ જગ્યાએ બોલવામાં બે શબ્દો છૂટી ગયા એના કાનથી તો એમાં વાંધો ન આવે, અને ઓલો બધું સાંભળે અને છતાં કાંઈ ન પકડે, કોરો ધાકડ જેવો. સાંભળે છે, શ્રવણ નથી કરતો. વન હેઝ ટુ લિસન નોટ ઓનલી હિયરિંગ. કંઈ સંભળાતું નથી, કંઈ સંભળાતું નથી. આવું ઘણી વાર એવો દેકારો કરતા હોય, સાંભળવાનું છે પછી, પણ પહેલાં જેટલું સંભળાય છે એટલાનું વિચારણા ચાલે છે કે નહીં એ તો જો. માઇક બરાબર ચાલે છે, આપણું ચિત્ત બરાબર ચાલે છે, એનું ઠેકાણું, એનું કોઈ કંટ્રોલ, એનું વોલ્યુમ કરવાનું માટે કંઈ તો એ ફરિયાદ છે, સંભળાતું નથી. અરે ભાઈ, સંભળાય પછીની ક્રિયા શું? બહુ મુશ્કેલી છે. જ્ઞાની કહે છે વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે, સૂક્ષ્મ, ગહન, કઠિન, તાત્વિક. અત્યાર સુધી ક્યારે જે વિષયનો પરિચય ન હોય, જેનો અભ્યાસ ન હોય, જેના સંબંધમાં ક્યારે આપણે વિચારણા કરી પણ ન હોય કે ચેતન શું, જડ શું, એની પર્યાય શું, સમયે સમયે બદલાતી અવસ્થા એ પર્યાય, અને પ્રત્યેક પદાર્થ આ પરિણમનશીલ છે, અર્થ ક્રિયા સંપન્ન છે, એટલે કે પર્યાય વિનાનો કોઈ પદાર્થ દ્રવ્ય હોઈ શકે નહીં. પદાર્થ દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આ જૈન દર્શન સ્યાદવાદ. લોકો એટલા બધા જૈન દર્શન ઉપર પછી સમજ્યા વિના પંડિતોના આઘાત પ્રત્યાઘાત આવે કે આની અંદર તો વાત કંઈ ખબર પડતી નથી, ક્યારેક આમ કહે છે, ક્યારેક આમ કહે છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદી વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. આત્મસિદ્ધિમાં આ સિદ્ધાંતના આધાર ઉપર ગાથા મૂકી છે પ્રભુએ. આત્મા દ્રવ્ય નિત્ય છે, દ્રવ્યથી આત્મા નિત્ય છે, પર્યાયથી પલટાય છે, અને બાળાદી વય એક ત્રણ્યનું જ્ઞાન એકને થાય. શરીરની પર્યાય પલટાય છે, શરીર નાનું છે, વૃદ્ધિ પામે છે, મોટું થતું જાય છે, અવયવો વિકસે છે, ઇન્દ્રિયો વિકસે છે, ઇન્દ્રિયોની શક્તિ વિકસે છે, અને ક્ષીણ પણ થાય છે પાછી. એ શરીરની વૃદ્ધિ પછી અટકે છે, શરીર સ્થિર રહે છે, પાછું ઘસાતું જાય છે, અને શરીર ઘસાય ઇન્દ્રિયો પણ ઘસાતી જાય, એનું બળ પણ ઘસાતું જાય, આ બધું થતું જાય. આ બધાની જાણકારી રાખનાર જે ચેતન તત્વ છે, આ જ્ઞાન કોને થાય છે? ચેતનને. શરીરથી પર છે એને જ્ઞાન થાય. જેના અનુભવ વશ્ય એ ઉત્પન્ન લયનું જ્ઞાન, તેથી જુદા વિના થાય ને કેમે પાન. એ જુદો હોય એ જ જાણી શકે. પદાર્થમાં થતું પરિવર્તન સમયે સમયે જે જાણે છે, એ જાણનાર એનાથી જુદો હોય તો જ જાણી શકે. જો એનો ભાગ હોય તો ક્યારેય જાણી શકે નહીં. ત્રણેય અવસ્થાનું જ્ઞાન જેને વિશે છે, અને એ જ્ઞાન જ્યારે ક્ષયોપશમને પામે ત્યારે એને માત્ર આ પર્યાય શરીરની નહીં પણ ગતિની પર્યાય બદલાય છે. તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ, નારક ગતિ, દેવ ગતિ, યોનિની પર્યાય બદલાય છે, ગોત્રની પર્યાય બદલાય છે. આ બધી જ બદલાતી સ્થિતિનું જ્ઞાન તો એકને જ છે, જાતિસ્મરણ જ્ઞાન થાય અને અસંખ્યાત ભવનું જ્ઞાન થાય તો પણ એ જ્ઞાન કરનાર તો એક જ છે. ભાવ 700 થયા, 800 થયા, 45 થયા, 50 થયા, 5 થયા, 2 થયા, જે થયા એ ભાવ થયા તે શરીરના થયા અને એનો જાણનાર છે એક જ છે, અખંડ છે, સાતત્ય છે, નિત્ય છે. આ પર્યાય શરીરની છે. જન્મ ધારણ કરવો, જરા અવસ્થા પ્રાપ્ત કરવી અને મૃત્યુ આવવું, આ દેહની પર્યાય છે. અને પુદ્ગલ પરમાણુ નિત્ય છે, એ પરમાણુ વિખરાઈ જશે. આત્મા એનો જન્મ પણ નથી, એનું મૃત્યુ પણ નથી, એની અવસ્થામાં જરા અવસ્થા એની નથી. આત્માની ચેતનની પર્યાય ચેતન છે. ચેતનમાં જાણવું, ચૈતન્યપણું જાણવું, સંવેદના કરવી, બોધ થવો, લાગણી થવી, આ ચેતનની પર્યાય છે. જડને ન થાય તો જડની પર્યાય પલટે, જડ જ હોય, અને ચેતનની પર્યાય પણ સમયે સમયે થાય એ ચેતન જ હોય. ચેતનને ચેતન પર્યાય હોય અને જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. વાત બરોબર બેસે તો દેહ સાથે એકાત્મ ભાવ જે થઈ જાય છે, જેને મિથ્યાત્વ કહીએ છીએ, દેહમાં આત્મબુદ્ધિ થાય છે, આત્મામાં દેહબુદ્ધિ થાય છે, અને દેહાધ્યાસ જે દ્રઢ થાય છે કે દેહ તે જ હું, દેહનું જીવન તે જ મારું જીવન, અને એના સુખ દુઃખના આધાર ઉપર પોતાના સમગ્ર જીવનનો સરવાળો એની સાથે જોડી દે. શરીર નબળું પડ્યું તો હાય હું મરી ગયો, છૂટો પડી શકતો નથી. પોતાનું અસ્તિત્વ ચેતન દ્રવ્ય છે, હું ચેતન દ્રવ્ય છું, શરીર એવા જળ દ્રવ્યની સાથે છું, શરીરમાં છું, શરીરની સાથે છું, પણ શરીર નથી. દેહમાં સ્થિત છતાં દેહથી ભિન્ન એવો સ્વયં જ્યોતિ, પરમ પ્રકાશક, અનંત સુખના ધામ સ્વરૂપ એવો હું છું. આવી આત્મભાવના કરે, આવું પોતાના સ્વરૂપનું ચિંતન કરે, યથાર્થ વિચાર કરે તો આ થાય, અને ત્યારે બંને દ્રવ્યનો અનુભવ થાય. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય. આજે બે દ્રવ્યનું ભાષ્યમાન આપણને થતું નથી. એક દ્રવ્ય બંનેનું મળીને જે સંયોગી દ્રવ્ય છે એક, એવી જ આપણી સ્થિતિ વર્તમાનમાં જ્યાં સુધી અજ્ઞાનની ધારા છે અને સમ્યક દર્શનરૂપી આત્મ સાક્ષાત્કાર, આત્મ પ્રતીતિ એવી જ્યાં સુધી આપણને પ્રગટી નથી, ત્યાં સુધી આપણી પરિણામની ધારા છે એ એકબીજાથી અભિન્નપણે જોડાયેલી છે. એટલે આપણું મૂલ્યાંકન જીવનનું શરીરના મૂલ્યાંકન સાથે જ છે. દેહથી હું ભિન્ન છું એવું પાણી ક્યારેય ભભૂકતું નથી. જો એ વિચારની ધારા પ્રબળ બને અને જીવ આ પ્રકારની દેહના મમત્વ તરફથી ઉદાસીન થાય, થોડો વૈરાગ્ય અંતર જાગે અને સ્વરૂપ પ્રત્યે પ્રેમ જાગે, પ્રીતિ જાગે, તો એના પરિણામ એકદમ ભિન્ન થવા લાગે. એ જ કહે છે કે પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે પર્યાય છે. આ શરીર અને આ ચૈતન્ય બંને અનાદિથી એક સાથે છે. દૂધ પાણીની જેમ, લોખંડ અને અગ્નિની જેમ એક રૂપ થઈ ગયા છે, છતાં જુદા છે, જુદા પડી શકે છે, જુદા પડી શકે છે. કારણ કે દ્રવ્યથી બંને ભિન્ન છે. એ દ્રવ્યથી ભિન્નતા સમજવા માટે પર્યાયની ભિન્નતા પણ પકડવી જોઈએ, અને પર્યાયથી તરત પકડાય. પદાર્થને પકડવા માટે પર્યાયથી જલ્દી પકડાશે. આપણું શરીરની જ અવસ્થા આપણે વિચાર કરીએ તો ક્યારે એક સરખી આપણને જણાય? આખા જીવનની વાત છોડી દઈએ તો દિવસની વાત કરી કે સવારે ઉઠતા વેજ જે પર્યાય હતી શરીરની અવસ્થા, બપોરે, સાંજે, રાત્રે એક સરખી સમાન રહે છે? તો કે નથી રહેતી. સવારે જરાક ફ્રેશ હોઈએ છીએ, બપોરે આપણને જરા થાક લાગે છે, સાંજે જરા આળસ આવે છે. આ બધી જ પર્યાયો બદલાતી જાય છે. શરીરમાં જે પ્રકારના પરમાણુઓ છે એની જે સ્થિતિ છે, ક્યાંક દુખાવો આવે તો કે ભાઈ રાતના દુખાવો વધી જાય છે, બપોર પછી જરા તકલીફ વધારે રહે છે, એ જે પરિણામ બદલાય છે એ શરીરના બદલાય છે. ઓલો જાણનારો તો એ નહીં છે, જે સવારે હતો એ જ રાત્રે છે. એનું જ્ઞાન પરિણામ છે એ તો એ જ છે. એને સવારે દુઃખ થતું તો ખબર પડતી નહોતી, બપોરે ખબર પડવા માંડી ને સાંજે પાછી ખબર વહી ગઈ, જ્ઞાન અલોપ થઈ ગયું. એવું બનતું નથી, બની શકે નહીં. તો બંને પર્યાયને બરોબર સમજીએ તો જે જાણનાર છે એ જે જણાય છે એનાથી જુદો છે. સીધી રીતે પકડવા હોય આત્મ સ્વરૂપને તો આત્મા છે એ જાણનાર છે, અને જણાય છે એ શરીર છે. જો જે વખતે જે જણાય તો જે જણાય એનાથી જાણનાર જુદો છે. જાણનાર એ જ જાણી શકે જે પોતાથી જુદું છે તે, એને જાણી શકે. ઘડાને જોનાર ઘડાથી જુદો છે, વસ્ત્રને ધારણ કરનાર દેહ એ વસ્ત્રથી દેહ જુદો છે, એમ દેહને ધારણ કરનાર આત્મા એ દેહથી જુદો છે. તો વસ્ત્રનો જેવો સંબંધ શરીર સાથે છે, એવો શરીરનો સંબંધ આત્મા સાથે છે. કારણ કે આ જાણી શકે છે. દેહ ક્યારેય જાણી શકતો નથી, વસ્ત્ર ક્યારેય જાણી શકતો નથી, ઘડો ક્યારેય જાણી શકતો નથી. ઘડો નવો છે કે જૂનો? ઘડો કાળા રંગનો છે કે લાલ રંગનો છે કે સફેદ છે? આ જે જાણનાર છે ઘડાની પર્યાયને કે આ હા માટલું હવે ચાલે એમ નથી. તો માટલાની પર્યાય બદલાઈ ગઈ, નવે નવું લીધું હતું, બહુ સરસ હતું, હવે ઉનાળો કાળ ઝાડ આવ્યો છે, માટલું તો બદલો. તો માટલું એ નહીં છે દ્રવ્ય રૂપે, પણ એની અવસ્થા બદલાણી છે, પરિણામ બદલાણા છે. અને બદલાણા છે એટલે કે હવે આમાં પાણી ઠરતું નથી. એની જે અંતર્નિહિત શક્તિ હતી એ શક્તિ ઘટી ગઈ છે, માટે હવે આ માટલું બિનઉપયોગી થયું છે. હવે આ વસ્ત્ર શરીર પહેરણ બદલાવો તો ખરા, આ ધોતિયા ક્યાં સુધી પહેરવા, જરી ગયો છે, ફાઈટું કે ફાટશે, અને કધોણિયું થઈ ગયું છે. આનો કોઈ હવે મૂળ રંગ રૂપ કે છાપ કે એની ભાત કાંઈ રહ્યા નથી. માટે બદલાવો. એ જે બદલાય છે, વસ્ત્ર હોય પણ એની છાપ બદલાણી, એની ભાત બદલાણી, એના તાણાવાણા બદલાઈ ગયા, એનું વણાટ બદલાઈ ગયું, એની ગૂંથણી બદલાઈ ગઈ, પણ એને જાણનાર બદલાણો? નવું હતું ત્યારે જેણે જાણ્યું હતું કે બેસ્ટ છે, અને જર્જરિત થયું ત્યારે જાણનાર છે કે આ કાંઈ ઉપયોગી નથી હવે, એ બંને અવસ્થાને જાણનાર તો એક જ છે. પણ વસ્ત્ર વસ્ત્રની પરિણામ એની પરિણતિ એના સ્વભાવ પ્રમાણે થાય, એના સ્વભાવ પ્રમાણે થાય. અને જીવ ચેતનની પરિણતિ અથવા પર્યાય એના સ્વભાવ પ્રમાણે થાય. તો પૂદગળ જળ પદાર્થનું સ્વભાવ શું? તો કે પરમાણુઓનું ભેળા થવું, વિખરાવું, પૂરણ થવું, ગલન થવું, ઉત્પન્ન થવું, નાશ થવું, બસ એ એનું કામ કરે છે. અને તું તારું કામ કર, જાણવું જાણવું જાણવું, આ તારી જાણવાની પર્યાય છે. થોડોક વિચાર વિશેષ અવકાશે કરવો, પણ પર્યાયથી પદાર્થની ભિન્નતા જલ્દી પકડાશે. કારણ કે પર્યાય બદલાતી છે. એક પદાર્થ પ્રત્યે એટલો બધો પ્રેમ થઈ ગયો હોય અને પર્યાયથી જોવાની દ્રષ્ટિ ગુમાવી દીધી હોય તો પર્યાય પ્રત્યે બહુ પ્રેમ રહે, પણ પર્યાય જ્યારે જોઈએ ત્યારે બદલતી પર્યાય એ વસ્તુનું મૂળ સ્વરૂપ તરફ જાય કે હવે આ તો ગયું, નકામું થયું, આનો રૂપ ગયો, આનો દેખાવ ગયો, આનો જેને કહીએ ઘાટ ગયો. તો વસ્તુ સોનાની એમને હોવા છતાં એમ કે આને બદલાવો તો સારું. જાણનાર એને રહ્યો. જ્ઞાનની પર્યાય ચેતનની ત્રિકાળા બાધિત છે. ત્રણેય કાળમાં એની જ્ઞાનની પર્યાય છે, એનો સ્વભાવ જાણવાનો છે. અને આ જળનો સ્વભાવ પરમાણુઓનો સંઘાત છે. કોઈ પણ પદાર્થ એ એક સિંગલ પરમાણુ નથી, અને સિંગલ પરમાણુ તો માત્ર પરમાવધિ જ્ઞાન અથવા કેવળ જ્ઞાન પ્રાપ્ત એવા મહાત્માઓને જ દ્રશ્ય છે. બાકી તો બધા જગતના જીવો જે જોઈ શકે એ પરમાણુનો સંઘાત જુએ, એ પણ એક કે બે પરમાણુ નહીં પણ સંખ્યાત પરમાણુઓ જ્યારે ભેગા થાય અને એનો જે સંઘાત હોય એ સંઘાત જ દ્રશ્યમાં આવે, અને એ પણ સામાન્ય લોકોને તો એ પણ આવે નહીં. આપણા પાણીના એક ટીપામાં કે લોહીના એક ટીપામાં કેટલા બેક્ટેરિયા ને કેટલા પદાર્થ અને કેટલા કાઉન્ટ એ આપણને સીધી નજરે લક્ષમાં આવી શકે નહીં. પણ એ ઉત્પન્ન થાય છે, એ જાય છે, એની સ્થિતિ શું છે, એ બધી વૈજ્ઞાનિક સાધનોથી. પણ વિજ્ઞાન ભૌતિક પદાર્થની ગણતરી કરી શકે, ભૌતિક પદાર્થનું વિશ્લેષણ કરી શકે, કેમ કે ભૌતિક પદાર્થ એ સંઘાત છે એટલે એનું એનાલિસિસ એ વિજ્ઞાન કરી શકે. પણ આત્મિકનું કોણ કરી શકે? ચૈતન્ય પદાર્થ એ લેબોરેટરીની અંદર જેનું પૃથક્કરણ થાય એવો પદાર્થ નથી, અતિન્દ્રિય છે. આ બધી વાત બધી ઇન્દ્રિયની છે. પેલો પદાર્થ છે અતિન્દ્રિય છે. આ રીતે જીવ પોતાની સામાન્ય સમજથી એકાગ્રતાપૂર્વક શાંતિથી ધીરજથી જો પોતાનું શરીર, પોતાને મળેલા સંયોગો, પોતાના સંબંધો, પોતાનો સંગ્રહ પરિગ્રહ, એના એક એક પદાર્થ અને એક વસ્તુનો વિચાર કરે 10-15 મિનિટ સુધી શાંતિથી, એને એની ભિન્નતા ભાસ્યા વિના રહે નહીં. અને જેવો પદાર્થ ભિન્ન ભાસે એટલે પદાર્થ અનિત્ય ભાસે, જળ ભાસે, પર ભાસે, પોતાથી ભિન્ન ભાસે, તો એના પ્રત્યેના મમત્વના બંધન છે એ મંદ થાય, આસક્તિનો પ્રવાહ છે એ અલ્પ થાય, તૂટે. એમ કરતા કરતા જીવ ઉદાસીન ભાવને ભજતો થાય, અને ઉદાસીન ભાવ આવે એટલે અંદર વૈરાગ્યની પરિણતિ થતી જાય. જે પોતે જે ભાવથી સંસાર સાથે બંધાયેલો છે, એકવાર ઉદાસીનતા થાય એટલે અંદર વૈરાગ્યની પરિણતિ થાય. આ વૈરાગ્ય વાસિત ચિત્ત એ જ જ્ઞાનનું કારણ છે. ત્યારે આત્મા પોતાના સંપૂર્ણ જ્ઞાનને સ્પૂર્વે છે. લખવાનું હાલ ઓછું બની શકે છે, તેથી કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી, તેમ કેટલાક વિચારો ઉપશમ કરવારૂપ પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. કૃપાળુદેવ પોતાની સ્થિતિ એકદમ સ્પષ્ટ કરે છે. જ્ઞાનીનું અંતઃકરણ અંતર્બાહ્ય પારદર્શી હોય છે. ટ્રાન્સપેરન્ટ, જે સમયે જે સ્થિતિ છે તે કે છે, લખવાનું હાલ ઓછું બને છે. એટલે કેટલાય વિચારો અમે તમને જણાવી શકતા નથી, અને કેટલાક વિચારો ઉપશમ કરવાનું પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. કેટલાક વિચારો એવા છે કે જેને અમારે વ્યક્ત કરવા નથી, ઉપશમ સમાવી દેવા છે. એવી પ્રકૃતિના હોવાથી, એવો ઉદય હોવાથી કોઈને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. જ્ઞાની એટલી જ વાત કરી શકે જેટલી વાત જેને કેવી હોય એને પકડાય, એનાથી ઝીલી શકાય. જો પ્રયોગ અવળો જ પડવાનો હોય તો જ્ઞાની કહે નહીં, અને જ્ઞાનીએ કહ્યું નથી એટલે જ્ઞાની અજ્ઞાત હતા એનાથી આવો નિર્ણય કોઈ દિવસ ન કરવો કે જાણતા નથી. અને કોઈ જ્ઞાની છે કે નહીં આપણે નથી જાણતા, માટે વિનય માર્ગ એમ કહે છે કે જગતની અંદર જાણતા અજાણતા પણ જ્ઞાનીની આસાતના ટાળવી હોય તો, અવિરત સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એના આચાર વિશે ક્યારેય નિંદા કરવી નહીં. અને આ ગુણ દેવકર્ણજીમાં હતો. એ કહે કે આપણે જાણતા નથી કયો જીવ વિરતી છે, સમ્યક દ્રષ્ટિ છે, આપણને ખબર નથી. માટે કોઈ સમ્યક દ્રષ્ટિ હોય તો જાણતા અજાણતા પણ એની વિરાધના આપણાથી થવી નહીં. આખો સ્વામી વાત્સલ્યનો કન્સેપ્ટ જૈન દર્શનમાં અને અન્ય તરત જુદી રીતે છે કે વ્યક્તિ વ્યક્તિમાં રામ વસેલો છે. પ્રત્યેક વ્યક્તિને જમાડો, કોઈને ભૂખ્યો ના રાખો. રોટલાથી પ્રભુ ઢોકળો છે, રોટલાના ટુકડા સરસ ભાવ છે. જૈન દર્શનમાં કહ્યું છે કે મારા સાધર્મિક જેટલા ભક્તો છે એની ભક્તિ કરવી, સાધર્મિક ભક્તિ, સ્વામી વાત્સલ્ય. બસ ખબર નથી પણ વિતરાગ માર્ગમાં છે, જિનેશ્વરની શ્રદ્ધાવાળા છે. આ બધા કેટલા ભવ્ય જીવો છે, કેટલા ભાગ્યશાળી છે, કેટલા પુણ્યશાળી છે. કયો જીવ કઈ કક્ષાએ, કઈ શ્રેણીએ, કયા પગથિયે ઊભો છે કોને ખબર, પણ આ બધા મોક્ષ માર્ગના પ્રવાસીઓ છે. વિતરાગ માર્ગમાં જેનો પગ પડ્યો છે, હવે એવા પ્રશ્નો કરે હું ભવી કે અભવી. અરે તું અભવ્યો તો આ દિશામાં તારે કોઈ દી આવવાનું બની શકે. તો કહ્યું છે શાસ્ત્રમાં કે આ બધા જ શ્રાવકોની, સાધર્મિકોની ભક્તિ કરવા માટે. તો કોણ કેવા જ્ઞાની છે? તો સુપાત્ર દાનની અંદર આવા જ્ઞાનીના પાત્રે એને સુપાત્ર દાન કીધું છે. પણ હવે પાત્ર ક્યાં ગોતવું? માટે બધા જ જે લોકો છે બધાને જમાડો અને પીરસવા નીકળે જેને સ્વામી વાત્સલ્ય કરવું હોય. પ્રત્યેકના ભાણામાં કંઈ ને કંઈ એક ચમચી પણ કંઈક વસ્તુ પોતે આપે કે આમાં કયો ભવ્ય જીવ અને કયો ઉચ્ચ કક્ષાનો જીવ કઈ અવસ્થામાં છે એ મારા જ્ઞાનમાં નથી, પણ હોવાની સંભાવના છે. કારણ કે પ્રભુના માર્ગમાં આટલા બધા પ્રભુના પ્રેમીઓ, સાધકો, આરાધકો, એના પ્રત્યે શ્રદ્ધા રાખનારા, આ તો મહાન જીવો છે. આ ભાવ પ્રભુશ્રીનો એટલો બધો ઉત્કૃષ્ટ હતો. અને એવો જ પોપટલાલભાઈ વડવાની અંદર, પધારો મુમુક્ષુ પાહુણા, મહેમાન આવો અમારા, મુમુક્ષુ આવે એટલે જાણે દેવ આવ્યો. અને એની એવી જ ભાવપૂર્વકની આતિથ્ય સરભરા ભક્તિ કરવી, પરમાત્માની ભક્તિ કરે એમ મુમુક્ષુની ભક્તિ કરવી. આ આખો શાસનનો, સંઘનો આ વ્યવહાર છે. ખબર નથી આજના આ અધિકારીઓ બધા કેટલું જાણતા હશે, પણ આંખમાંથી અમે ઝરવા જોઈએ અને મોઢામાંથી વાત્સલ્યના ફૂલ ઝરવા જોઈએ. એટલે પ્રભુશ્રી તો કોઈને બીજી રીતે બોલાવી શકતા નહીં, પધારો પ્રભુ કહે. લોકો કે અમારે તમને પ્રભુ કહેવાના છે, અને આ તો પોતે સર્વને, જગતના જે જીવ, તો કે તું આ સ્થાનમાં આવ્યો મારા પ્રભુને મળવા, તો તું પ્રભુ છો. કેમ કે તને પ્રભુ સાથે પ્રીતિ છે માટે તું આવ્યો છું, મારું મોઢું જોઈને થોડો આવ્યો છું. પ્રભુ પધારો પ્રભુ, અદ્ભુત ભાવ છે. એટલે કે છે કે સ્પષ્ટતાથી જ્ઞાની પુરુષો કેટલીક વાત ઉપસમ કરવા જેવી હોય તો ઉપસમ કરે, ન બોલે. કૃપાળુ દેવના જીવનમાં કેટલાય પ્રસંગો છે કે જ્યારે એમણે મૌન રાખ્યું હોય અથવા વાતને પ્રકાશિત ન કરી હોય. હાલ અત્રે એટલી બધી ઉપાધિ રહેતી નથી, તો પણ પ્રવૃત્તિરૂપ સંગ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે તે વિશે જે બને તે ખરું એ જ વિનંતી. નાના નાના વાક્યની અંદર પણ કેટલી બધી સ્પષ્ટતા મૂકી છે કે અમને કંઈ એટલી બધી ઉપાધિ નથી, નિવૃત્ત થવું છે પણ એટલી બધી કંઈ ઉપાધિ નથી. તો પણ હવે આ બતાવે છે કે પ્રવૃત્તિરૂપ સંગ હોવાથી એક, અને ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે. બે કારણો, પ્રવૃત્તિનો સંગ એ પણ આત્મસાધનામાં બાધા છે. ઉપાધિરૂપ નથી પ્રવૃત્તિ, પણ પ્રવૃત્તિના સંગમાં છો ને તું. પ્રવૃત્તિનો સંગ આખો નિવૃત્તિ માર્ગ જૈન દર્શનનો નહીં તો નહીં સમજાય. ભગવાન મહાવીર બધું જ છોડીને, વ્યવસાયને છોડીને કેમ અસંગ થઈને નીકળી ગયા? સર્વસંગ પરિત્યાગનો મતલબ શું? કે સંગ એ આશ્રવનું સ્વરૂપ છે, પ્રવૃત્તિનો સંગ એ આશ્રવ છે. આપણે પોતાની સ્થૂળ બુદ્ધિથી વિચારીએ કે મને કાંઈ નડતું નથી ને મને કાંઈ આમ નથી ને મને કાંઈ આમ નથી, તારે તું જાણી પોતે તીર્થંક કરતી હવાય હોય એમ બોલે છે. પણ તું પ્રવૃત્તિના સંગમાં છો ને, એ જ અંધાપો છે. પ્રવૃત્તિનો સંગ એ જ અંધાપો છે, એ જ બંધન મોટું છે, છૂટવું જોઈએ. ગમે તે અવસ્થામાં હોય, 680માં કૃપાળુદેવે લખ્યું કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અને 738ની અંદર કે છે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રહ થજો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે. સંગ માત્ર આશ્રવ છે, પ્રવૃત્તિ માત્ર સૂક્ષ્મતા એ પણ બંધનું કારણ છે. ગમે તેટલી દલીલ કરીને જાતને છેતરવાના અને અન્યને છેતરવાના પ્રયાસો કરવા એટલા કરવા, પણ હકીકત એ જ છે માર્ગના સ્વરૂપનું કે પ્રવૃત્તિરૂપ સંગ જીવને સ્વરૂપથી ચૂકાવી દે. પરિણામની અંદર ચડ ઉતરતા આવ્યા વિના રે નહીં. આત્મ પરિણામને જે સ્થિરતા જોઈએ, અખંડ ધારા જોઈએ, એ ધારા અખંડ રહી શકે નહીં. પ્રવૃત્તિનો સંગ જ ખતરનાક છે. સંગનું એટલું પરિણામ છે, અને બીજું ક્ષેત્ર ઉતાપરૂપ છે. ક્યાંથી લખે છે પત્ર? મુંબઈથી. તો કે છે બીજો દોષ, બીજો પ્રતિબંધ ક્ષેત્ર ઉતાપરૂપ છે. વાત ગમે તેટલી કરે કોઈ પણ જ્ઞાનીને, જે કરવી એ કરે, પરમ કૃપાળુ દેવના વચન ઉપરથી નિર્ગ્રંથ માર્ગ સમજવો હોય તો આ ક્ષેત્રને એમને ઉતાપરૂપ છે. ઉતાપરૂપ એટલે જે ક્ષેત્રમાં આપણે એમ કહીએ કે અનાજના દાણા સ્થિર છે પણ આંધણમાં નાખ્યા હોય તો, અનાજના દાણા સ્થિર છે ભલે નહીં, કાંઈ ચોખા રાખ્યા હોય ડબ્બામાં પેડા હોય ભલે નહીં, પણ ડબ્બામાંથી ખોબો ભરીને ઉકળતા પાણીમાં આંધણમાં નાખ્યું જેને કંઈ ચોખા, તો શું થાય? શું કામ? ક્ષેત્ર કેવા ક્ષેત્રમાં ગયા? ઉતાપનું છે. મુંબઈનું ક્ષેત્ર ઉતાપનું છે એમ પ્રવૃત્તિમાન ક્ષેત્રો જગતના. માટે જ્ઞાની નિવૃત્તિ સ્થાનને શોધતા ફરે છે, અને ઉપદેશ પણ એ જ આપે છે કે જ્યારે જ્યારે કંઈ મનનની, ચિંતનની, સત્સંગની, સાધનાની જ્યારે કંઈ ભાવના થાય ત્યારે પહેલું એક કામ કરો કે પ્રવૃત્તિ વિનાનું ક્ષેત્ર શોધો, નિવૃત્તિવાળું ક્ષેત્ર શોધો. દેરાસરમાં જવું હોય તો સરજ છે, નિસીહીની કે ભાઈ પેલા વેલા તું બધા સંગથી સામાયિક લેવી હોય તો પેલું પ્રતિજ્ઞા છે, કરમી ભંતે સામાયમ સાવજમ જોગમ પચખામી, બધા જ પ્રકારના જે સાવધ્ય જોગ છે, પાપને આવકારનારા છે, આશ્રવના કારણ છે, એ બધાને હું ઘોસી રહું છું. એમ જેને આત્મકલ્યાણ કરવું છે, એ ક્ષેત્ર રાજકોટ નાનું પડે છે અને મુંબઈ મોટું છે, અહીંયા ગમતું નથી ને હું આપણો કઈ સ્કોપ રહીએ, એક્સપોઝર મળે. પછી મુંબઈ નાનું પડે એટલે દુનિયામાં જાય કે અમેરિકા જાય, અને અમેરિકા વાળો પાછો દુનિયા ફરતો ફરતો ફરે. કેટલાય ન તો જુઓ, તમે નક્કી કરો તો આજે અહીંયા છે ને કાલે ક્યાં છે ને આજ અહીંયા છે ને આ છે તે છે. કારણ શું? એ કહે છે કે બહુ ક્ષેત્ર નાનું પડે છે, ક્ષેત્ર ઉતાપરૂપ છે, આના પરિણામો ક્યારેય સ્થિર થઈ શકે. કૃપાળુ દેવે જે બે કીધેલી જે કારણો છે એ આપણે પકડાય તો ખરેખર આપણે ઘણીવાર સાધના આરાધના કરીએ છીએ, પણ એમાં પ્રતિબંધક કારણનો ક્યારેય વિચાર ન કરીએ. અને આ માર્મિક વાત, સામાન્ય બીજી વાત બધા જ શાસ્ત્રોની અંદર અને આચારની અંદર કીધી હોય કે આવો ને આમ કરવું તેમ કરવું, આ બધું બાધારૂપ છે, રાગ ને દ્વેષ ને આમ તેમ. કૃપાળુ દેવે માત્ર કીધું કે સ્વચ્છંદ અને પ્રતિબંધ બે કારણ છે, એ મુનિ બંધનના મોટા બે કારણ છે. અરે તમારું પોતાનું માઇન્ડ સંકલ્પ વિકલ્પ વાળું એ પ્રતિબંધ છે, અને પ્રતિબંધના ચાર સ્વરૂપ આ પ્રભુએ સ્પષ્ટ કીધા, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, આ પ્રતિબંધ છે. કેટલા પ્રતિબંધની અંદર આપણે પરમાર્થની સાધના કરતી વખતે પેલા પ્રતિબંધ શોધીએ છીએ કે મારે તો આ હોય તો જ. પેલા પ્રતિબંધ શોધવાનું, પછી ક્ષેત્ર શોધીએ, એ ક્ષેત્ર નિવૃત્તિનું કે પ્રવૃત્તિનું. અરે ઘણી વાર આપણે જોઈએ અને આપણે ક્યારેક શું છે વિચાર નથી આવતો, આપણે કે અત્યારે જવું તો અત્યારે ક્યાં કોઈ નહીં હોય, એટલે જયારે ટોળું જામ્યું હોય, માહોલ જામ્યું હોય, 2-4 હજાર લોકો ભેગા થયા હોય, ધમાધમ બોલતી હોય, ત્યારે જવાય. કે અત્યારે તો કોઈ ભોજ્યો ભાઈ નહીં હોય, પણ તારે ભોજ્યો ભાઈને ભજવા ક્યાં તું જાય છે? તારે તો તારા આત્માનું કલ્યાણ કરવા જવું છે. પણ જુઓ, એ ક્ષેત્ર શોધે છે, એનો કાળ શોધે છે. કયો કાળ લે છે? કે જ્યારે જીવ પોતાના આત્મા સન્મુખ થઈ શકે ને, એવો કાળ લ્યો. અને આ બધા ભાવ એના લૌકિક ભાવ, ભાવના પ્રતિબંધ, લૌકિક ભાવ કે કશું જ નથી તો મજા ન આવે, ડેકોરેશન હોય, જરા માઇક હોય, જરા ધમધમાટ હોય, માંડવા બાંડવા નાખ્યા હોય, વાજા વાગતા હોય, ચોઘડિયા વાગતા હોય. આ જુઓ ભાવ પ્રતિબંધ. જીવને ધર્મ વધારે થાય એ ક્યાં? જ્યાં નાચવાનું ને કૂદવાનું ને આ તેમ, પોતાનું જ્યાં સ્વરૂપ ક્યારેય પણ સ્મરણમાં આવી શકે નહીં એવી સ્થિતિ ઊભી થાય, આવા બધા પ્રતિબંધો જીવના લક્ષમાં આવતા નથી. જેને અંતર્મુખ થવું છે એને બાહ્ય ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે, આકર્ષિત કરે, એને ધ્યાન ખેંચી લે, ઇન્દ્રિયોના વેપારને ખેંચે, એવું એક પણ નિમિત્તને ત્યાં હાજર રહેવા દેવું જોઈએ. એવા નિમિત્તો જેટલા ઓછા મળે એવું સ્થાન એને પસંદ કરવું જોઈએ. તો કૃપાળુ દેવનું વાક્ય સમજાય કે અંબાલાલ, એવું સ્થાન શોધજો કે જેમાં અમને તો કોઈ ન ઓળખતું હોય પણ તમને ન ઓળખતું હોય. ઓલો કે પણ વ્યવસ્થા મારે કરવાની છે, મને જો કોઈ ન ઓળખે તો શું કરવું? પણ કૃપાળુ દેવ કહે છે એમાં કઈ કોઈ દિવસ કીધું નહીં કે તમારું પરિચય, તમારા સાસરાનું, તમારા મોસાળિયાનું, તમને કોઈ ઓળખતા હોય, તમારા વેપારનું, આડતિયાનું, એવું સ્થાન ગોતજો અને બધાને ફોન કરી દેજો અને કહેજો કે અમારા ગુરુ મારી સાથે આવે છે અને બધી જ વ્યવસ્થા અપ ટુ ડેટ. આ તો કહે છે તમને કોઈ ઓળખતું નહીં, એટલે આને તો પાછું કે મારે તો નવેસરથી બધું શરૂ કરવું, મને કોઈ ઓળખતું ન હોય. એવો કોઈ પ્રશ્ન અંબાલાલને ક્યારે થયો? આપણને થાય છે. એટલા માટે હું આ જરા ડિટેલમાં કહું છું કે આવી સૂક્ષ્મ વાતો કેટલી છટકી જાય છે. અને કૃપાળુ દેવના પત્રમાં કેટલી પોતાની દ્રષ્ટિએ કહે છે અમને આ પ્રવૃત્તિરૂપ પ્રસંગ છે, એ બાધારૂપ ગણે છે પોતે. આવો સમર્થ, જ્ઞાનનો સમર્થાઈ વાળો પુરુષ સ્વભાવ કે છે કે તમારા જેવી સમર્થાઈ કોઈની નથી. એવો પુરુષ કહે છે કે આ પ્રસંગની અમને ટાઈમ તો ઘણો છે, ઉપાધિ એ નથી, પણ આ પ્રસંગરૂપ પ્રવૃત્તિ છે ને, જે પ્રવૃત્તિરૂપ પ્રસંગ, આ બધા કારક છે. અને બીજું તો કહે છે આ ક્ષેત્ર છે ને એ ઉતાપરૂપ છે. આ ક્ષેત્ર, જે ક્ષેત્રમાં અમે છીએ ને, એ ક્ષેત્રમાં સવારથી રાત સુધી મુંબઈ 24 કલાક જાગતું, પણ તારે શું કામ છે 24 કલાક? તું તો હોઈ જા. એને જાગતું જગત જોઈએ છે, અને જ્યારે આત્મપ્રદેશમાં જાય ત્યારે જગત સુઈ જવું જોઈએ. એ જાગે, જગત ઊંઘે. અહીંયા એટલી સરસ ક્ષેત્રની વાત કરી. એક જગ્યાએ પત્રમાં આવી ગયું, આગળનું 495 કે 94 આગળ ગમે ત્યાં, એમાં લખ્યું કે ઓછી ઉપાધિવાળા ક્ષેત્રની અંદર જો આપણે આજીવિકા ચાલતી હોય તો વધુ ઉપાધિવાળા ક્ષેત્રમાં જવું નહીં. રાજકોટથી તારું કામ પતી જતું હોય તો અમદાવાદનો વિચાર કરિશ્માં, અમદાવાદથી પતી જતું હોય તો મુંબઈનો કરિશ્માં, મુંબઈથી પતી જતું હશે તો વિદેશનો કરિશ્માં. તારે આખરે જીવવું કેટલું અને જોઈ કેટલું, મળવું છે શું, આનંદથી જીવવું છે. અને આ પ્રશ્ન પ્રેક્ટિકલ છે, એટલે ઘણાને પૂછીએ છીએ કે શું કરો છો, વિદેશ જવું છે, પછી 15 વર્ષ પછી એમ કે અમે આવ્યા, અમારી ભૂલ થઈ, કા હવે ત્યાંથી નીકળાતું નથી અને ત્યાં હવે અમારાથી રહેવાતું નથી. વાત બદલી ગઈ, કારણ કે જે સુખના માપદંડ લીધા હતા એ જેવી ઉંમર થઈ અને જેવા આવકના પરિમાણ બદલાઈ ગયા, આ બધા નોકરી કરવા ગયા હોય અને ત્યાં કોઈ આપણા જેવા નહીં કે તું મર ત્યાં સુધી નોકરી કરજે, ત્યાં તો તમારા 58 પૂરા થયા કે 60 પૂરા થયા, મેડિકલ સર્ટિફિકેટ આપે તો રાખે નહીં, યુ ગો લેટ અધર્સ હેવ કમ, બીજાને પણ કંઈ ચાન્સ આપો. આખી સિસ્ટમ જ જુદી છે. તો પછી ત્યાં પછી શું થાય, તો કે હવે રહેવું પાલવે એમ નથી, હવે ત્યાંની ઠંડી સહન થતી નથી, અહીંથી તો ઠેકડા મરતો ગયો હતો, અને પછી કે 6 મહિના અહીંયા રહેવું છે ને 6 મહિના ત્યાં રહેવું છે ને, આમ તો બધા ચાળા સરકાર પૈસા આપે છે એટલે થાય છો, બાકી કઈ ન થાય, અહીલા કરે બધું. પણ જગતનું આ સ્વરૂપ છે, ક્ષેત્ર ઉતાપરૂપ છે. જ્ઞાનીએ પહેલેથી કહ્યું છે ક્ષેત્રોનો પણ વિચાર કરો. ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે જો તમારી આજીવિકા ચાલતી હોય તો વધુ ઉપાધિવાળે ક્ષેત્રે જવાનો વિકલ્પ રાખશો નહીં. આ નાની મોટી વાત બહુ મહત્વની છે. આત્મવિકાસનો માર્ગ ઘણો લાંબો છે, પણ એમાં અમુક અમુક નિર્ણયો બહુ મહત્વના હોય છે. ક્ષેત્ર ઉતાપરૂપ છે. 165ની અંદર કૃપાળુદેવે સૌભાગભાઈને પત્ર લખ્યો, પહેલો જ પત્ર, લગભગ પહેલા પછીનો, અને એની અંદર એક વાત સરસ મૂકી. સૌભાગ્યભાઈને આનંદ સંપન્ન કહે છે, એને કહે છે કે નિવૃત્તિ વિના અહીં બીજું બધું લાગે છે. સાહેબ મુંબઈમાં કેમ છો તમે? તો જવાબ આપ્યો છે કે નિવૃત્તિ વિના અહીં બધું છે. આહા, જોવું જ શોધ શેની છે? નિવૃત્તિની. અને મુંબઈમાં ગમે તેવું સુખ હોય, ગમે તેવી જાગજમાળ હોય, ગ્લેમર ઓફ લાઈફ, પણ નિવૃત્તિ નથી. માણસને પોતાના ઘરમાં પણ નિવૃત્તિ, ઘર સામું થાય, હવે એક રૂમ હોય ને બીજો રૂમ હોય, જે જાય આમાં જ ભટકાય બધા. નિવૃત્તિ વિના અહીં બધું જ લાગે છે. આગળ 187માં પત્રમાં જ્યારે એને આ પોતાનું લખ્યું કે આત્માની અમે અસંગતાની હવે ઝંખના કરીએ છીએ, 15 અંશે પહોંચી જવાયું છે, એમાં લખે છે, મુંબઈથી લખાય છે પત્ર, આ ભૂમિકા એટલે મુંબઈ ઉપાધિની શોભાનું સંગ્રહ સ્થાન છે. આ ભૂમિકા ઉપાધિની શોભાનું સંગ્રહ સ્થાન છે, મ્યુઝિયમ છે. મ્યુઝિયમમાં શું, જાત જાતની બધી વસ્તુનું દેખાવ બધા ફર્સ્ટ ક્લાસ રીતે રાખ્યા હોય, એમાં મુંબઈ શું છે, મ્યુઝિયમ છે. શેનું? ઉપાધિનું. એની શોભા કેવી, જાત જાતની ઉપાધિ અને કેવી એની શોભા. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો લોકલ ટ્રેન મળી જાય હાલતા, પણ કેવી એની શોભા તો જોતું જરા. ગાડી હોય, નાયરી હોય, કહી દેવા ગાડીને મૂકીને ભાગી જાવ, હવે બબે કલાકે ક્યાંયથી નીકળાય નહીં. શોભા જુઓ એની, ઉપાધિની શોભા છે આ બધી. રસ્તો ક્રોસ કરવો હોય તાકાત નથી કરી શકો, છતાંય કરોડ લોકો જીવે છે. એટલે પછી આપણે શું કહે કે ગામ જીવે છે, દુનિયા આખી જીવે છે, માં તો કઈ નવી નવાઈ નો જા તો. એમ તો નરકમાં અનંત જીવ જીવે છે, એમાં શું તું વખાણ કરવા માંડી પડ્યો છું. ઘણા કે ભાઈ એનું જીવન તો નરક જેવું છે, એટલે એ બિચારો ટાળે તો કે તું એક જીવસ, ઘણા જીવે, દુનિયા આખી જીવે છે, એમ તો નરકમાં જીવે છે, તો જા તું ભેગો, તો આના કરતા તો વધારે મજા આવશે તને. આ વિચાર સ્વસ્થ વિચાર નથી. જેને આત્મકલ્યાણનો વિચાર કરવો છે એને આ આત્મકલ્યાણને બાધારૂપ શું છે એની ઓળખ કરવી પડશે, એની સમજ કેળવવી પડશે કે પ્રવૃત્તિ છે એનો સંગ એ બાધારૂપ છે. એ ઉપાધિ હોય કે ન હોય, પણ પ્રવૃત્તિરૂપ સંગ હોવાથી ઉપાધિ ઓછી છે લખે છે. એટલી બધી ઉપાધિ નથી, છતાંય વાંધો શું છે તમને? નિવૃત્તિ શું કામ લેવી છે મુંબઈથી? ધંધામાં તો મંદી છે, કદાચ એવું હશે, ઉપાધિ નથી એટલે તો હાવ નવરા પડ્યા છો ને મુંબઈ જેવું છે, જલસા કરો ને. નહીં, પ્રવૃત્તિરૂપ સંગ અને ઉતાપરૂપ ક્ષેત્ર. ઘણીવાર આપણે અહીંથી ક્યાંક કોક વાર મુંબઈ જાય ને તો આપણે દોડતા થઈ જાય, આપણને તો સારું કઈ શાંતિ જ નથી, અને પછી શું કે એ દેશમાં તો કેવી નિરાત, જુદી વાત છે. ઉતાપરૂપ ક્ષેત્ર, આ ક્ષેત્ર અને સંઘ આ બંને પ્રતિબંધક જે સ્થિતિ છે એનો પણ વિચાર કરવો જોઈએ. એટલે કૃપાળુએ કહ્યું સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દીને વિચરશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ બધા તીક્ષ્ણ બંધન છે, સંબંધના બંધન છે, પ્રવૃત્તિનો ક્ષેત્રનો આ તીક્ષ્ણ છે. એકનો પત્ર મને આવ્યો હતો, એમાં લખ્યું હતું કે આવા જ્ઞાની પરમ કૃપાળુ દેવ પરમાત્મા સમાન, અને એણે તીક્ષ્ણ બંધન છેદીને શબ્દ શું કામ લખ્યો, એમાં હિંસા નથી આવતી? અરે જવાબ કેવી રીતે લખવો? એ કે છેદીને શબ્દ લખ્યો છે, છેદવું એ તો હિંસા નહીં કે? એટલે પણ ભાઈ આ ઝાડને છેદવાની વાત નથી, આ કોઈ માણસને છેદવાની વાત નથી, આ કોઈ જીવતા જીવને છેદવાની વાત નથી, આ છેદન ભેદન એ નથી, અતિચારમાં જે આવે છે એવો છેદ્યો હોય ભેદ્યો હોય એ વાત નથી. સંબંધ, એ સંબંધ તો મારો કોઈની સાથે મમત્વાનો છે, મમતાનો છે, આસક્તિનો છે, રાગનો છે, એને છેદવાનો છે. જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદ દશા મોક્ષ પંથ ભવ અંત. જે કારણ બંધનરૂપ છે, પ્રતિબંધરૂપ છે, એ કારણને છેદે એવી દશા પ્રાપ્ત કરવી છે. એટલે કારણને સંબંધને છેદે તો એ દશા ઉત્પન્ન થાય એ વાત છે, પણ પકડાય નહીં. શબ્દની સમજ હોય તો ઉપર છલી સમજણ હોય એ કંઈ એને જ્ઞાનનો પ્રકાર કહી શકાય નહીં. એટલે કહે છે કે ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે, કે જેથી પ્રવૃત્તિરૂપ સંઘને પણ છોડી શકાય અને ઉતાપરૂપ ક્ષેત્રથી પણ દૂર જઈ શકાય. માટે વિચાર કે નિવૃત્ત થવાનો વિચાર થાય છે, તે વિશે હવે જે બને તે ખરું એમ કરીને એ જ વિનંતી પત્ર અહીંયા પૂરો થાય છે. પ્રણામ સાથે 581 પણ અહીંયા પૂરો થાય છે. વિશેષ સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો.